राम 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 राम। ઘર સંસારમાં કેવી રીતે રહેવું? બાળક સંબંધી વાતો. પ્રશ્ન: આદર્શ સંતાન કેવી રીતે ઉત્પન્ન થાય? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, આદર્શ સંતાન ત્યારે જ ઉત્પન્ન થઈ શકે છે જ્યારે માતા પિતાનું આચરણ ભાવ આદર્શ હોય, અને સંતાનની ઉત્પત્તિ માત્ર પિતૃઋણથી મુક્ત થવા માટે જ હોય, પોતાના સુખને માટે ન હોય. કારણ કે પોતાની સુખ આસક્તિથી ઉત્પન્ન કરેલા સંતાન ઘણું કરીને ઓછા શ્રેષ્ઠ હોય છે. કુંતીનું આચરણ ભાવ આદર્શ હતા તો ધર્મરાજ જાતે તેના ખોળામાં આવ્યા. માતાઓએ એવું કરવું જોઈએ કે જ્યારે તેઓ ગર્ભવતી થઈ જાય ત્યારે તેમણે પોતાના સંતાનને શ્રેષ્ઠ સારા બનાવવાની ઈચ્છાથી ભગવાનની કથાઓ તથા પ્રભુભક્તોના જીવનચરિત્રો સાંભળવા, તેમનું જ ચિંતન કરે અને તેવા જ ચિત્રો જોવા. આવી રીતે મા પર સારા સંગની અસર હોવાથી શ્રેષ્ઠ સંતાન પેદા થાય છે. જેમ જ્યારે પ્રહલાદજીની મા ગર્ભવતી હતી ત્યારે નારદજીએ ગર્ભસ્થ બાળકને લક્ષ્ય કરીને તેમને ભગવાનની કથા સંભળાવી ઉપદેશ આપ્યો, જેથી રાક્ષસ કુળમાં હોવા છતાં પ્રહલાદજી શ્રેષ્ઠ બન્યા. સત્કર્મ, સચિંતન, સચર્ચા અને સત્સંગ આ ચાર છે. સારા કામ કરવા એ સત્કર્મ છે. બીજાના હિતનું અને ભગવાનનું ચિંતન કરવું એ સતચિંતન છે. એકબીજા વચ્ચે ભગવાન અને ભક્તોના ચરિત્રનું વર્ણન કરવું અને સાંભળવું એ સચર્ચા છે. હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે, આવી રીતે ભગવાનની સાથે અટલ રૂપે સ્થિત રહેવું એ સત્સંગ છે. આ ચારથી સંતાન આદર્શ અને શ્રેષ્ઠ બની શકે છે. મનુષ્ય શરીરમાં આ સ્વતંત્રતા છે કે મનુષ્ય નવું નિર્માણ કરી શકે છે, પોતાની ઉન્નતિ કરી શકે છે, પોતાને શ્રેષ્ઠ બનાવી શકે છે. તેથી મનુષ્યએ સંત મહાત્માઓનો સંગ કરવો જોઈએ. સંત મહાત્મા ન મળે તો સાધનમાં તત્પરતાથી લાગેલા સાધકોનો સંગ કરવો. આવા સાધકો પણ ના મળે તો ગીતા, રામાયણ વગેરે સતશાસ્ત્રો વાંચે અને મનન કરે અને પોતાના કલ્યાણનો વિચાર કરે. આથી તે શ્રેષ્ઠ પુરુષ બની શકે છે. પ્રશ્ન: માતા પિતાના આચરણ ભાવ વગેરે તો ઘણા સારા હોય છે, છતાં તેમના સંતાન સારા નથી હોતા, આનું શું કારણ? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, આમાં ખાસ કારણ સંગદોષ, અર્થાત બાળકને સારો સંગ ના મળ્યો હોય. ઋણાનું બંધનથી પૂર્વજન્મનો બદલો લેવા માટે પણ આવા સંતાન પેદા થાય છે. જે પુત્ર કુસંગથી બગડે છે તે સત્સંગથી સુધરી શકે છે, પરંતુ જે પૂર્વજન્મનો બદલો લેવા આવે છે તે તો દુઃખ જ આપવાવાળો હોય છે. તેથી પોતાના આચરણ ભાવ સારા હોવા છતાં પણ જો આવા સંતાન પેદા થઈ જાય તો પૂર્વનું ઋણાનું બંધન સમજીને પ્રસન્ન રહેવું જોઈએ કે અમારું ઋણ કપાઈ જાય છે. વિશ્રવા બ્રાહ્મણ કુળના હતા, પરંતુ તેમની પત્ની કૈકસી રાક્ષસ કુળની હતી, જેને કારણે રાવણ પેદા થયો. ઉગ્રસેન ધર્માત્મા હતા, પરંતુ એક દિવસ એક રાક્ષસે ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને તેમની પત્નીનો સહવાસ કર્યો, જેથી કંસ પેદા થયો. પ્રશ્ન: માતા પિતાના આચરણ સારા નથી હોતા, છતાં તેમના સંતાન સારા હોય છે, આનું શું કારણ છે? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, ખાસ કરીને મા બાપનો સ્વભાવ જ સંતાનમાં આવે છે, પરંતુ ઋણાનું બંધનથી અથવા ગર્ભાધાનના સમયે કોઈ સારા સંસ્કાર પડવાને કારણે અથવા ગર્ભાવસ્થામાં કોઈ સંત મહાત્માનો સંગ મળવાથી ઉત્તમ સંતાન પેદા થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદજી પેદા થયા. પ્રહલાદજીની બાબતમાં આવે છે કે તપશ્ચર્યામાં બાધા પડવાથી હિરણ્યકશિપુ પત્નીને ઘરે મળવા જાય છે, તો ગર્ભાધાનના સમયે તેના મુખેથી ઘણીવાર વિષ્ણુ નામનું ઉચ્ચારણ થયું. જ્યારે તેની પત્ની ગર્ભવતી હતી ત્યારે ગર્ભસ્થ બાળકને લક્ષ્ય કરીને નારદજીએ તેને ભક્તિની વાતો સંભળાવી. જેવી રીતે જળનો રસ મધુર જ હોય છે, પરંતુ જમીનના સંગથી રસ બદલાઈ જાય છે, અલગ અલગ થઈ જાય છે. પ્રત્યેક કૂવાનું પાણી અલગ અલગ હોય છે, તેવી જ રીતે સંગને કારણે મનુષ્યના ભાવ બદલાઈ જાય છે. પ્રશ્ન: પિતાનો આત્મા જ પુત્ર રૂપે આવે છે, આનું શું તાત્પર્ય છે? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, જેમ કોઈક કોઈક બ્રાહ્મણને પોતાનો કુલગુરુ માને છે, કોઈ યજ્ઞોપવિત આપનારાને ગુરુ માને છે, પરંતુ તેનું શરીર ન રહે તો તેના પુત્રને ગુરુ માનવામાં આવે છે, અને તેનો જેવો આદર સત્કાર કરવામાં આવતો હતો તેવો જ તેના પુત્રનો આદર સત્કાર કરવામાં આવે છે. જેવી રીતે પિતા ધનના માલિક હોય છે અને પિતા મરી જાય તો પુત્ર ધનનો માલિક બની જાય છે, એવી જ રીતે પુત્ર ઉત્પન્ન થાય છે તો તે પિતાનો પ્રતિનિધિ થાય છે, પિતાની જગ્યાએ કામ કરનારો હોય છે. અહીં આત્માનો અર્થ ગૌણ આત્મા છે, અર્થાત આત્મા શબ્દ શરીરનો વાચક છે, શરીરથી શરીર પેદા થાય છે, તેથી વ્યવહારમાં પુત્ર પિતાનો પ્રતિનિધિ થાય છે, પરંતુ કલ્યાણમાં પરમાર્થમાં પુત્ર કોઈ કારણ નથી. પ્રશ્ન: બાળકોને તાલીમ કેવી રીતે આપવી કે તેઓ ઉત્તમ બને? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, બાળક ખાસ કરીને જોઈને જ શીખે છે, તે માટે માતા પિતાએ તેમની સામે સારું આચરણ કરવું જોઈએ, પોતાનું જીવન સંયમિત અને પવિત્ર રાખવું. આવું કરવાથી બાળક સારી વાતો શીખશે અને ઉત્તમ બનશે. બાળકોની ઉન્નતિને માટે એક નંબરમાં તો માતા પિતાએ પોતાનું આચરણ સારું રાખવું અને બીજા નંબરે તેમને સારી વાતો સંભળાવવી, ઊંચા પ્રકારનું શિક્ષણ આપવું, ભક્તો અને ભગવાનના ચરિત્રો સંભળાવવા. સારું શિક્ષણ કેળવણી તે છે કે જેનાથી બાળક વ્યવહારમાં પરમાર્થની કળા શીખી જાય. આ અંગે થોડી બાબતો જણાવવામાં આવશે. મા બાપ ક્યાંક બહાર જવા ચાહે છે તો તેઓ બાળકને કહે છે કે તમે અહીં રહો. આવું કહેવાથી બાળકો માનતા નથી, જીદ કરે છે, જેથી મા બાપને પણ વિક્ષેપ થઈ જાય છે અને બાળકો પણ દુઃખી થઈ જાય છે તથા ઘરમાં અશાંતિ થઈ જાય છે. તેથી બાળકોને પહેલેથી જ આ કહી દેવું જોઈએ કે અમે ક્યાંક જઈએ તો જીદ નહીં કર્યા કરો, જેમ કહીએ તેમ કર્યા કરો. રોજ દિવસમાં 2-3 વાર આવું કહી દેવાથી બાળકો આ વાતનો સ્વીકાર કરી લેશે. પછી ક્યાંક જવાના સમયે બાળકોને કહી દેવું કે જીદ નહીં કરવી, અમે જેમ કહીએ તેવું કરવું, તો તેઓ તમારી વાત માની લેશે. ઘરમાં મીઠાઈ આવે છે, ફળ આવે છે, સારી વસ્તુઓ ખાવાની આવે છે, તો બાળકો તેને લેવા માટે જીદ કરે છે. તેથી જે સમયે ખાવાની ચીજો સામે ના હોય ત્યારે દિવસમાં 2-3 વાર બાળકોને કહી દેવું જોઈએ કે કોઈ ખાવાની ચીજ હોય તો પહેલાં બીજાને આપવી જોઈએ, વધી હોય તે પોતે ખાવી જોઈએ. પછી જ્યારે સારી ચીજ સામે આવે ત્યારે જીદ કરે તો તે સમયે તેને કહેવું કે જો બેટા, જીદ નહીં કરવી અને બીજાને ખવડાવીને ખાવું, વહેંચીને ખાવું તો વૈકુંઠમાં જવાશે, પછી તે જીદ નહીં કરે. આવી રીતે તમે બાળકોને જે જે વાતો શીખવાડ્યા ચાહો તે વાતો દિવસમાં 2-3 વાર બાળકોને કહ્યા કરો અને તેમની પાસે વહાલથી સ્વીકારી લેવડાવો. બાળકોને સારી સારી વાતો શીખવાડવી જોઈએ, જેમ કે જો બેટા, ક્યારેય પણ કોઈ ચીજની ચોરી નહીં કરવી, મા પાસેથી માંગીને લેવું, ના આપે તો રડીને લેવું, પરંતુ ચોરી ના કરવી, નાના ભાઈ બહેનોને વહાલ કરો, તેમને ખવડાવો પીવડાવો, જેવી રીતે ભગવાન રામ ભરત વગેરે સાથે વહાલ કરતા હતા, એવી જ રીતે તું પણ તારા ભાઈ બહેનો સાથે પ્યારથી વહાલથી રહે, તેમની સાથે લડાઈ નહીં કરવી, એકબીજા વચ્ચે વાદ વિવાદ થઈ જાય તો તેમની વાત માની લેવી, પોતાની વાત મનાવવાની જીદ નહીં કરવી. મા બાપ જેમ કહે તે અનુસાર ઘરનું કામ ધંધો કરો, નકામો સમય નહીં ગુમાવવો, સારા કામમાં લાગી રહેવું, બીજાઓનો હક ડૂબાડવો નહીં, બીજાની ચીજને પોતાની માનવી નહીં, ચીજોનો સારામાં સારી રીતે ઉપયોગ કરવો વગેરે. આવી રીતે બાળકોને જે જે તાલીમ આપવી હોય તે રોજ દિવસમાં 2-3 વખત કહી દેવી જોઈએ. આનાથી તેમની અંદર આ વાતોની સારી અસર પડી જશે. તાત્પર્ય એ છે કે બાળકોને એક તો સારું આચરણ કરીને બતાવવું જોઈએ અને બીજું તેમને સારી રીતે કેળવવા જોઈએ. આ બાબતમાં માતા પિતાએ ભગવાનના આ વચનોનું મનન કરવું જોઈએ. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ યદિ અહં ન વર્તેયમ જાતુ કર્મણ્યતન્દ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યઃ પાર્થ સર્વશઃ ઉત્સિદેયુરિ મે લોકા ન કુર્યામ કર્મ ચેદહં સંકરસ્ય ચ કર્તા સ્યામ ઉપહન્યામિ મહપ્રજઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા 3 શ્લોક 22-24. હે પાર્થ, મારે ત્રણેય લોકમાં નથી કાંઈ કર્તવ્ય અને ન તો કંઈ કરવા પ્રાપ્ત યોગ્ય વસ્તુ અપ્રાપ્ત છે, તેમ છતાં પણ હું કર્તવ્ય કર્મમાં જ લાગી રહું છું. જો હું કોઈ સમયે સાવચેત થઈને કર્તવ્ય કર્મ ન કરું તો મોટી હાનિ થઈ જાય, કારણ કે મનુષ્ય બધા પ્રકારે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. જો હું કર્મ ન કરું તો બધા મનુષ્યો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકરતા કરવાવાળો તથા આ સમસ્ત પ્રજાનો નાશ કરવાવાળો બનું. પ્રશ્ન: આજકાલ સ્કૂલોનું વાતાવરણ સારું નથી, તેથી બાળકોના શિક્ષણ માટે શું કરવું જોઈએ? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, બાળકોને રોજ ઘરમાં શિક્ષણ આપવું જોઈએ. તેમને એવી વાર્તાઓ સંભળાવવી જોઈએ કે જેમાં આ વાત આવે કે જેમણે માતા પિતાનું કહેલું કર્યું તેમની ઉન્નતિ થઈ અને જેમણે માતા પિતાનું કહેલું નહીં કર્યું તેમનું જીવન ખરાબ થયું. જ્યારે બાળક વાંચવા લાગે ત્યારે તેને ભક્તોના ચરિત્ર વાંચવા માટે આપવા જોઈએ. બાળકોને કહેવું જોઈએ કે બેટા, દરેક બાળક સાથે સ્વતંત્ર સંબંધ નહીં રાખવો. બહુ હળીમળીને વાત નહીં કરવી, ભણીને સીધા ઘરે આવી રહેવું, વડીલોની પાસે રહો, બજારની કોઈ ચીજ ખાવી નહીં, કારણ કે દુકાનદારનો હેતુ પૈસા કમાવાનો હોય છે કે કેમ કરીને પૈસા વધારે મળે. ચીજ ભલે ગમે તેવી હોય, તેથી તે સારી ચીજો બનાવતો નથી. બચપણમાં તો અગ્નિ તેજ હોવાથી બજારની ચીજો પચી જશે, પરંતુ તેનો વિકાર આગળ ઉપર માલુમ પડશે. ગૃહસ્થએ પૈસા કમાવા કરતાં બાળકોના ચરિત્રનો વધુ ખ્યાલ રાખો, કારણ કે કમાયેલું ધન બાળકો જ કામમાં લેશે. જો બાળકો બગડી જશે તો ધન તેમને વધુ બગાડશે. આ અંગે સજ્જનોનું કહેવું છે, પૂત સપૂત તો ક્યો ધન સંચય, પૂત કપૂત તો ક્યો ધન સંચય. અર્થાત પુત્ર સપૂત હશે તો તેને પૈસાની કમી રહેશે નહીં, અને કપૂત હશે તો સંચય કરેલું બધું ધન નષ્ટ કરી દેશે, તો પછી ધનનો સંચય શા માટે કરવો? પ્રશ્ન: બાળકોને ખ્રિસ્તી સ્કૂલોમાં શિક્ષણ આપવું જોઈએ કે નહીં? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, બાળકોને ખ્રિસ્તી સ્કૂલોમાં ભણાવશો તો તેઓ ઘરમાં રહેવા છતાં પણ ખ્રિસ્તી બની જશે. અર્થાત આપણા બાળકો ઉપરથી હિન્દુ અને અંદરથી ખ્રિસ્તી બની જશે. એ ઘણી શરમની વાત છે કે હજારો માઇલ દૂર રહેવાવાળા અહીં આવીને તમારા બાળકોને ખ્રિસ્તી બનાવી દે છે, અને તમે પોતાના ઘરના બાળકોને પણ હિન્દુ બનાવી શકતા નથી. બાળકો આપણા દેશની ખાસ સંપત્તિ છે, તેમનું રક્ષણ કરો. સમાજના આગળ પડતા માણસોની ફરજ છે કે તેઓ પોતાની સ્કૂલ કોલેજ બનાવે જ્યાં સારું શિસ્ત પાલન હોય અને બાળકોને સારા શિક્ષણ માટેની વ્યવસ્થા હોય. ભણાવવાવાળા શિક્ષકોનું આચરણ પણ સારું હોય, જો કે સારું આચરણ કરવાવાળા શિક્ષકો મળવા કઠણ છે, તો પણ મહેનત કરવાથી મળી તો શકે છે. આવી સ્કૂલ કોલેજોમાં આપણા ધર્મનું અને ગીતા રામાયણ વગેરે ગ્રંથોનું શિક્ષણ પણ બાળકોને આપવું જોઈએ. ધાર્મિક શિક્ષણ માટે એક કલાક તો જરૂર રાખવો જ જોઈએ. તમારે પોતે પણ સાદાઈ રાખવી, બાળકોને પણ સાદાઈ શીખવવી. તમારે મોજ શોખ એશ આરામનો ત્યાગ કરવો અને સારા સારા કામોમાં લાગી રહો તો આની બાળકો પર સારી અસર પડશે. ઘરમાં ભગવાનનું મંદિર હોય, ભગવાનનું પૂજન હોય, ભગવાનનું ચરણામૃત હોય, ભગવાનનું નામ સંકીર્તન હોય, સારા સારા ભક્તિના પદોનું ગાન હોય, તમે જેટલા સારા બનશો બાળકો પણ તેટલા જ સારા બનશે. કહેવા કરતાં આચરણની અસર વધુ પડે છે. પ્રશ્ન: પુત્ર પુત્રીના લગ્ન માટે માતા પિતાએ શું કરવું જોઈએ? ઉત્તર: શ્રી મહારાજજીના શબ્દોમાં, મુખ્ય વાત તો એ છે કે પુત્ર અને પુત્રીનું જેવું ભાગ્ય હશે તેવું જ થશે. પરંતુ માતા પિતાનું કર્તવ્ય છે કે જો પુત્રના લગ્ન કરવાના હોય તો કન્યાનો સ્વભાવ જોવો જોઈએ, કારણ કે જીવનભર તેની સાથે કામ પડવાનું છે. તેના શરીરમાં કોઈ ભયંકર રોગ ના હોય, તેની માનો સ્વભાવ સારો હોય વગેરે જેટલી તપાસ કરી શકાય તેટલી કરવી જોઈએ. જો કન્યાના લગ્ન કરવાના હોય તો ઘર પણ સારું હોય, વર પણ સારો હોય, તેનામાં યોગ્યતા પણ હોય વગેરે બાબતોનો વિચાર કરીને કન્યા આપવી જોઈએ. શાસ્ત્રમાં વરની બાબતમાં 7 વાતો જોવાને માટે કહેવામાં આવ્યું છે. કુલમ ચ શીલમ ચ વપુર્યશ્ચ વિદ્યામ ચ વિત્તમ ચ સનાથતામ ચ એતાન ગુણાન સપ્ત પરીક્ષદેયા કન્યા બુદય શેષમ ચિંતનીયમ. વરના કુળ, શીલ, શરીર, યશ, વિદ્યા, ધન અને સનાથતા એટલે કે વડીલોનો સહારો, આ 7 ગુણોની પરીક્ષા કરીને પોતાની કન્યા આપવી જોઈએ. વાસ્તવમાં વર સારો હોય, વરની માં સારી હોય તો ત્યાં કન્યા સુખથી રહે છે. કન્યાને એકદમ નજીક પણ નહીં આપવી જોઈએ અને બહુ દૂર પણ ન આપવી જોઈએ, કારણ કે નજીક આપવાથી ખટપટ વધુ થઈ શકે છે અને દૂર આપવાથી મળવાનું કઠણ બને છે. તાત્પર્ય એ છે કે પોતાનું સંતાન સુખ પામે, તે સુખ સુવિધાથી રહે, તેને કોઈ રીતનું કષ્ટ ના થાય અને વંશની વૃદ્ધિ થાય એવા ભાવથી સંતાનના લગ્ન કરવા. પ્રશ્ન, શું દહેજ લેવું પાપ છે? ઉત્તર, હા પાપ છે. પ્રશ્ન, જો પાપ છે તો પછી શાસ્ત્રોમાં આનું વિધાન કેમ છે? ઉત્તર, શ્રી મહારાજજીના શબ્દોમાં શાસ્ત્રોમાં માત્ર દહેજ આપવાનું વિધાન છે, લેવાનું વિધાન નથી. દહેજ લેવું નહીં જોઈએ અને ન લેવાનો જ મહિમા છે, કારણ કે દહેજ આપવાનું આપણા હાથની વાત નથી, જ્યારે દહેજ લેવાનું આપણા હાથની વાત નથી. સોરી, ઉત્તર, શ્રી મહારાજજીના શબ્દોમાં શાસ્ત્રોમાં માત્ર દહેજ આપવાનું વિધાન છે, લેવાનું વિધાન નથી. દહેજ લેવું નહીં જોઈએ અને ન લેવાનો જ મહિમા છે, કારણ કે દહેજ આપવાનું આપણા હાથની વાત છે, જ્યારે દહેજ લેવાનું આપણા હાથની વાત નથી. ચાહના બે પ્રકારની હોય છે. આપણી ચીજ આપણને મળી જાય, આ ચાહના ન્યાયયુક્ત છે. પરંતુ પરમાત્માની પ્રાપ્તિમાં આ ચાહના પણ બાધક છે. બીજાઓની ચીજ આપણને મળી જાય, આ ચાહના નરકમાં લઈ જવાવાળી છે. દહેજ ઓછું મળે, વધારે મળે અને ન પણ મળે એ તો પ્રારબ્ધ પર નિર્ભર છે. પણ અન્યાયપૂર્વક બીજાઓનું ધન લેવાની જે ઈચ્છા છે તે ઘોર નરકમાં લઈ જનારી છે. મનુષ્ય શરીર મેળવીને ઘોર નરકમાં જવું કેટલું મોટું નુકસાન છે, પતન છે. તેથી મનુષ્યએ ઓછામાં ઓછું ઘોર નરકમાં લઈ જવાવાળી ઈચ્છાનો, પરાયા ધનની ઈચ્છાનો તો ત્યાગ કરવો જ જોઈએ. વાસ્તવમાં ધન પ્રારબ્ધ અનુસાર જ મળે છે, ઈચ્છા માત્રથી નહીં. જો ધન ઈચ્છા માત્રથી મળતું હોત તો કોઈ પણ નિર્ધન નહીં રહેત. ધનની ઈચ્છા ક્યારેય કોઈની પૂરી થઈ નથી, થશે નહીં અને થઈ શકશે પણ નહીં. તેનો તો ત્યાગ કરવો જ પડશે. ધન મળવાનું હશે તો ઈચ્છા ન રાખવાથી સુગમતાપૂર્વક મળે છે અને ઈચ્છા રાખવાથી કઠણાઈપૂર્વક, પાપ અન્યાયપૂર્વક મળે છે. ગીતામાં અર્જુને પૂછ્યું છે કે મનુષ્ય પાપ કરવા ચાહતો નથી, છતાં કેમ પાપ કરી બેસે છે? તો ભગવાનને ઉત્તર આપ્યો છે, કામના જ બધા પાપોનું મૂળ છે. જૂના જમાનામાં દીકરાના સાસરેથી દહેજમાં આવેલું ધન બહાર જ વહેંચી દેતા હતા, પોતાના ઘરમાં રાખતા ન હતા અને બીજાની કન્યા દાનમાં લીધી છે તેને માટે પ્રાયશ્ચિત રૂપે યજ્ઞ, દાન, બ્રહ્મભોજન વગેરે કર્યા કરતા હતા, કારણ કે બીજાની કન્યા દાનમાં લેવી એ ભારે મોટું ઋણ છે. પરંતુ ગૃહસ્થાશ્રમમાં કન્યા દાનમાં લેવી પડે છે, તેથી આ ભાવ રહેતો હતો કે અમારે ઘરે કન્યા થશે તો અમે પણ કન્યાદાન કરીશું. જે બ્રાહ્મણ વિધિવિધાનથી ગાય વગેરેને દાનમાં લે છે તે પણ તેને માટે પ્રાયશ્ચિત રૂપે યજ્ઞ, ગાયત્રી, જપ કરે છે એવું અમે જોયું છે. જ્યારે બીજાનું ધન લેવું તે પણ દોષ છે, તો પછી દહેજમાં ધન લેવું દોષ છે જ. જો ક્યાંક દહેજ લેવું પડે તો માત્ર આપવાવાળાની ઈચ્છા પૂરતી પ્રસન્નતાને માટે જ લેવું જોઈએ. આપણી તલ માત્ર પણ ઈચ્છા નહીં હોય અને માત્ર આપવાવાળાની જ પ્રસન્નતાને માટે જ થોડું લેવામાં આવે તો લેવું પણ આપવા સમાન જ છે. નારાયણ નારાયણ નારાયણ.